એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે જ્ઞાન ગોષ્ઠી, વિશ્વના શ્રેષ્ઠ વિચારો અને વિચારકોનો સાર હવે આપણી ભાષામાં. નમસ્કાર, આજે આપણે એક એવા જ જર્મન દાર્શનિકની વાત કરવાના છીએ જેમનું નામ લેતા જ ઘણાને એમ થાય કે ઓહ, આ તો બહુ અઘરું છે. જ્યોર્જ વિલહેમ ફ્રેડરિક હેગલ.
હા, 1770 થી 1831. એમનો પ્રભાવ પશ્ચિમી તત્વજ્ઞાન પર જબરદસ્ત રહ્યો છે. આપણે આજે એ સમજવાનો પ્રયાસ કરીશું કે કેમ તેઓ આટલા મહત્વના ગણાય છે,
અને એ પણ એવા સમયે જ્યારે યુરોપમાં ભારે ઉથલપાથલ ચાલી રહી હતી. ફ્રેન્ચ ક્રાંતિ, નેપોલિયનનો ઉદય.
બરાબર, જ્ઞાન પ્રકાશનો અંત અને રોમાન્ટિકવાદની શરૂઆત. એ સંધિકાળમાં હેગલે કાંટ, ફિખ્તે અને શેલિંગ જેવા વિચારકોના કામ પર પોતાની એક અનોખી, મન કહી શકાય કે એક મહત્વાકાંક્ષી સિસ્ટમ ઊભી કરી.
એમની સિસ્ટમ શું હતી? શેનો પ્રયાસ હતો એમનો?
એમનો પ્રયાસ હતો તર્ક, પ્રકૃતિ અને માનવ ચેતના, જેને એ ગાઈસ્ટ કહેતા હતા, એટલે કે આત્મા કહો કે ચૈતન્ય, એ બધાને એક તાંટણે બાંધવાનો. વાસ્તવિકતાને એક સંપૂર્ણ, તર્કસંગત અને સતત વિકસતી પ્રણાલી તરીકે જોવાનું.
સ્ટુટગાર્ટમાં જન્મ્યા, સાધારણ પ્રોટેસ્ટન્ટ પરિવારમાં.
હા, અને પછી ટ્યુબિંગન સેમિનરીમાં ભણ્યા. ત્યાં એમના ખાસ મિત્રો બન્યા કવિ હોલ્ડરલિન અને બીજા મહાન દાર્શનિક શેલિંગ.
ભણતા હતા ધર્મશાસ્ત્ર, પણ રસ પડ્યો ફિલોસોફીમાં, એવું ને?
બિલકુલ.
પછી થોડો સમય ખાનગી ટ્યુટર તરીકે કામ કર્યો ને પછી જેના યુનિવર્સિટીમાં શેલિંગ સાથે જોડાયા. પણ પછી પેલું નેપોલિયનનું યુદ્ધ આવ્યું એટલે ત્યાંથી નીકળવું પડ્યું
અને આખરે બર્લિનમાં સ્થાયી થયા.
હા, 1818માં બર્લિન યુનિવર્સિટીમાં પ્રોફેસર બન્યા, અને ત્યાં તો એમના લેક્ચર્સ એટલા ફેમસ થયા કે પૂછો ન વાત. એમનો પ્રભાવ ટોચ પર પહોંચ્યો.
હવે આવીએ એમના મુખ્ય વિચારો પર. હેગલ એટલે તરત યાદ આવે ડાયલેક્ટિક્સ, પેલી થીસિસ એન્ટીથીસિસ સિન્થેસિસ વાળી વાત.
હા, એ બહુ પ્રચલિત સમજૂતી છે. જોકે કહેવાય છે કે હેગલ પોતે આ શબ્દો બહુ ઓછા વાપરતા. એમની પદ્ધતિ આટલી સરળ ફોર્મ્યુલા જેવી નહોતી.
તો કેવી હતી, જરા સમજાવશો?
જો, એ ફક્ત એક વિચાર થીસિસ અને એના વિરોધી વિચાર એન્ટીથીસિસ ની વાત નથી. હેગલ કહે છે કે કોઈપણ વિચાર કે પરિસ્થિતિમાં જે એના આંતરિક વિરોધાભાસો રહેલા હોય છે,
ઓકે,
અને આ વિરોધાભાસોના સંઘર્ષમાંથી જ એક નવી, વધુ ઊંડી, વધુ વ્યાપક સમજ, સિન્થેસિસ જન્મે છે. પણ આ નવી સમજ પાછી સંપૂર્ણ નથી હોતી,
એટલે એમાં પણ પાછા વિરોધાભાસ.
બરાબર, અને એટલે આ પ્રક્રિયા સતત ચાલ્યા જ કરે છે, વિચારોમાં પણ અને ઇતિહાસમાં પણ. એક નિરંતર ગતિશીલતા.
એટલે ઇતિહાસ પણ આ રીતે જ આગળ વધે છે. આ જ એમનો એબ્સોલ્યુટ આઈડિયાલિઝમ, એટલે કે પરમ આદર્શવાદ છે.
હા, કહી શકાય. હેગલ માટે વાસ્તવિકતા એ મૂળભૂત રીતે તર્કસંગત છે, એ કોઈ આંધળી પ્રક્રિયા નથી. અને આ તર્ક કોના દ્વારા પ્રગટ થાય છે? તો કે ગાઈસ્ટ, વિશ્વચેતનાના સ્વવિકાસ દ્વારા.
અને ઇતિહાસ,
ઇતિહાસ એ બીજું કંઈ નહીં પણ આ ગાઈસ્ટની યાત્રા છે, પોતાની સ્વતંત્રતાને વધુ ને વધુ સમજવાની અને પ્રાપ્ત કરવાની યાત્રા.
એમણે પેલો તર્કનું કાવતરું, કનિંગ ઓફ રીઝન, જેવો રસપ્રદ ખ્યાલ આપ્યો.
એ શું છે તર્કનું કાવતરું? એટલે કે ઇતિહાસમાં મોટા મોટા પરિવર્તનો થાય છે, પણ એ ઘણીવાર વ્યક્તિઓના પોતાના અંગત, ક્યારેક સ્વાર્થી લાગતા હેતુઓ દ્વારા થાય છે. પણ હેગલ કહે છે કે આ વ્યક્તિઓ અજાણતા જ ઇતિહાસના કોઈ મોટા તર્કસંગત હેતુને સિદ્ધ કરવાનું સાધન બની જાય છે, જાણે તર્ક પોતે જ એમની પાસે કામ કરાવતો હોય.
વાહ, રસપ્રદ. એમની મુખ્ય કૃતિઓ કઈ ગણાય? ફિનોમેનોલોજી ઓફ સ્પિરિટ બહુ જાણીતી છે, ખરું ને?
ચોક્કસ, 1807માં પ્રકાશિત. એમાં ચેતના કેવી રીતે વિકસે છે એની આખી યાત્રા વર્ણવી છે, અને એમાં જ પેલો પ્રખ્યાત માસ્ટર સ્લેવ ડાયલેક્ટિક, એટલે કે માલિક ગુલામ દ્વંદ્વનો વિચાર આવે છે.
એ શાના વિશે છે?
એ બહુ ઊંડો વિચાર છે. હેગલ કહે છે કે આપણે પોતાની જાતને, આપણી સ્વચેતનાને બીજાઓ દ્વારા જ ઓળખી શકીએ છીએ. બીજા આપણને કેવી રીતે જુએ છે, કેવી રીતે માન્યતા આપે છે, એના સંઘર્ષમાંથી જ આપણી ઓળખ બને છે. માલિક અને ગુલામનો સંબંધ આનું એક ઉદાહરણ છે.
એટલે સેલ્ફ કોન્શિયસનેસ બીજા પર આધારિત છે.
હા, પરસ્પર માન્યતાના સંઘર્ષ પર. આ વિચાર પછીથી સામાજિક અને રાજકીય ફિલોસોફીમાં બહુ મહત્વનો બન્યો. એમની બીજી મુખ્ય કૃતિઓ છે સાયન્સ ઓફ લોજિક, જે તર્કશાસ્ત્ર અને તત્વમીમાંસાનો ગ્રંથ છે, અને ફિલોસોફી ઓફ રાઇટ.
ફિલોસોફી ઓફ રાઇટમાં પેલું વાક્ય છે ને, જે તર્કસંગત છે તે વાસ્તવિક છે અને જે વાસ્તવિક છે તે તર્કસંગત છે. આ બહુ વિવાદાસ્પદ રહ્યું છે.
હા, ખૂબ જ. કેટલાક ટીકાકારો કહે છે કે આ તો જે ચાલી રહ્યું છે, ભલે ખોટું હોય એને જ સાચું ઠેરવવા જેવી વાત થઈ, જાણે યથાસ્થિતિનું સમર્થન.
પણ હેગેલનો કહેવાનો મતલબ શું હશે?
કદાચ એમનો આશય એવો હતો કે વાસ્તવિક દુનિયામાં, ઇતિહાસમાં એક આંતરિક તર્ક કામ કરી રહ્યો છે, જે ધીમે ધીમે પ્રગટ થાય છે અને લાંબા ગાળે જે ખરેખર તર્કસંગત છે એ જ ટકે છે અને વાસ્તવિક બને છે. પણ હા, એના અર્થઘટનો ઘણા થયા છે.
હેગેલ પછી એમના અનુયાયીઓમાં પણ ભાગલા પડ્યા ને, જમણેરી અને ડાબેરી હેગેલિયન્સ.
બરાબર. જમણેરીઓએ એમના વિચારોનો ઉપયોગ રૂઢિચુસ્ત રીતે, સ્થિરતા અને રાજ્યના સમર્થનમાં કર્યો. પણ ડાબેરીઓ, જેમને યુવા હેગેલિયન્સ કહેવાયા, એમણે ક્રાંતિનો માર્ગ લીધો.
ફાયરબાક અને માર્ક્સ જેવા.
હા, ખાસ કરીને કાર્લ માર્ક્સ. માર્ક્સે હેગલની ડાયાલેક્ટિક પદ્ધતિ ઉઠાવી લીધી, પણ એને ઊંધી કરી દીધી. હેગલ માટે વિચાર મુખ્ય હતો, માર્ક્સ માટે ભૌતિક પરિસ્થિતિઓ. એટલે માર્ક્સે ભૌતિકવાદી ડાયાલેક્ટિક બનાવી.
અને અસ્તિત્વવાદ પર પણ અસર પડી.
હા, કિર્કગાર્ડ જેવા વિચારકોએ હેગલની આખી સિસ્ટમ સામે વ્યક્તિની પોતાની પસંદગી અને અસ્તિત્વના અનુભવ પર ભાર મૂક્યો. એમણે હેગલની ટીકા કરી.
આજે હેગલ કેટલા સુસંગત છે? એમના વિચારોનો કોઈ ઉપયોગ થાય છે?
ચોક્કસ થાય છે. રાજકીય અને સામાજિક સિદ્ધાંતમાં રેકગ્નિશન થિયરી, એટલે કે માન્યતાનો સિદ્ધાંત, એ સીધો હેગલના, ખાસ કરીને માસ્ટર સ્લેવ ડાયલેક્ટિકના વિચાર ઉપર આધારિત છે. આપણી ઓળખ અને આપણું આત્મસન્માન સમાજ આપણને કેવી રીતે સ્વીકારે છે તેના પર કેટલું નિર્ભર છે, એની ચર્ચા આજે પણ મહત્વની છે.
કોઈ રસપ્રદ કિસ્સા ખરા એમના જીવનના? પેલું નેપોલિયનવાળું.
હા હા, જેનામાં હતા ત્યારે એમણે નેપોલિયનને ઘોડા પર જતો જોયો અને કહ્યું, આ તો ઘોડા પર સવાર વિશ્વ આત્મા છે, જાણે ઇતિહાસનો સાક્ષાત્કાર થયો હોય.
ગજબ. અને પેલું અખબાર વાંચવાનું?
હા, એ રોજ અખબાર વાંચતા અને એને વાસ્તવિક સવારની પ્રાર્થના કહેતા. એ બતાવે છે કે તેઓ વર્તમાન સાથે કેટલા જોડાયેલા હતા.
એમનું બીજું એક પ્રખ્યાત વાક્ય છે, મિનર્વાનો ઘોર સંધ્યાકાળે જ પાંખો ફેલાવે છે.
બરાબર. ફિલોસોફી ઓફ રાઇટમાંથી. એનો અર્થ એ કે તત્વજ્ઞાન કોઈ યુગને ખરેખર ત્યારે જ સમજી શકે છે જ્યારે યુગ પૂરો થવા આવ્યો હોય. જેમ ઘુવડ સાંજે જુડે, એમ ફિલોસોફી પાછળથી સમજે છે.
જોકે એમની ટીકા પણ થાય છે, લખાણો બહુ અઘરા છે, સમજવા મુશ્કેલ.
વિવાદ સાચી. એમની શૈલી જટિલ છે. બીજી ટીકા એ છે કે એમણે રાજ્યને બહુ મહત્વ આપ્યું, જેનાથી સત્તાવાદને પ્રોત્સાહન મળે, એવો કાર્લ પોપર જેવા ટીકાકારો માને છે. અને એમનો ઇતિહાસ યુરોપ કેન્દ્રી હતો, એ પણ એક મુદ્દો છે.
પણ આ બધી ટીકાઓ છતાં એમનો પ્રયાસ તો મોટો હતો.
ચોક્કસ. વાસ્તવિકતાને એક ગતિશીલ, તાર્કિક અને ઐતિહાસિક પ્રક્રિયા તરીકે સમજવાનો આવો ભવ્ય પ્રયાસ ભાગ્યે જ કોઈએ કર્યો છે. વ્યક્તિ, સમાજ અને ઇતિહાસ વચ્ચેના જટિલ સંબંધોને સમજવાનો એમણે જે પડકાર ફેંક્યો, એ આજે પણ એટલો જ મહત્વનો છે.
અને કદાચ વિચારવા જેવો સવાલ એ જ છે કે આજની આટલી બધી જટિલતાઓ, સંઘર્ષો અને નવા ઉકેલાની જે સતત પ્રક્રિયા ચાલે છે, એને સમજવામાં હેગલની પેલી દ્વંદ્વાત્મક દ્રષ્ટિ, પેલી ડાયાલેક્ટિકલ રીત, આજે પણ કંઈક મદદ કરી શકે ખરી?
આ જ્ઞાન સંવાદ અહીં પૂર્ણ થાય છે. પાછા મળશું અન્ય એક મહાન વિચારક સાથે એકત્ર જ્ઞાન ગોષ્ઠીમાં.